તારીખ 19/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 9 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 166
વિચારને કારણે, પરની સાવધાનીને કારણે, પરની સંભાળને કારણે જ્ઞાન ચેતના અશુદ્ધ થઈ. અહીંયા જે જ્ઞાન ચેતના, કર્મચેતના, કર્મ ફળ ચેતના જે કહ્યું છે, એ ચેતના શબ્દ અનુભવના અર્થમાં છે. જ્ઞાન પોતાને અનુભવે તે જ્ઞાન ચેતના, જ્ઞાન કર્મના ઉદયને સ્વસ્વરૂપે અનુભવે તે કર્મચેતના, જ્ઞાન કર્મફળમાં હર્ષ શોકાન્વિત થઈને તે સ્વરૂપે પોતાને અનુભવે તે કર્મફળ ચેતના, અનુભવના અર્થમાં ચેતના છે. તો મારી જ્ઞાન ચેતના પર વિચારને કારણે, પરની તન્મયતાને કારણે અશુદ્ધ થઈ, અશુદ્ધ થઈ એટલે એમાં મલિનતા ઉપજી, જ્ઞાન ચેતનામાં મલિનતા ઉપજી. હવે 100 આચાર પારાનું સેવન કરવામાં આવે તો અવિનાશી પદને ભેટીએ. હવે સ્વરૂપ આચરણ એ રૂપે પારો, પારો એટલે અહીંયા ઉપમા છે રસાયણની, પારો રસાયણ છે, સર્વથી તીવ્ર રસાયણ પારાનો છે, વેદકમાં એટલે પારાની રૂપમાં આવે છે. કે તેથી સ્વ આચાર રૂપ પારાનું, સ્વ આચરણ રૂપ રસાયણનું, સ્વ અનુભવ રૂપ રચા રસાયણનું સેવન કરવામાં આવે તો તે અવિનાશી પદની અનુભવને પણ શાસ્ત્રમાં રસાયણ રસાયણ કહ્યું છે. અનુભવને કેવી રીતે કે અનુભવ પૂર્વનું જીવનું અનંત સંસારમય જીવન અને અનુભવ થતાં જ પછી અનુભવ પછીનું જે જ્ઞાનમય જીવન, ચૈતન્યમય જીવન, શુદ્ધ ચૈતન્યમય જીવન, આ બે જીવન વચ્ચે બહુ મોટો ફેરફાર છે. જેમ રસાયણિક પ્રક્રિયાથી બહુ મોટો ફેરફાર થાય છે, હળદર છે ને પીળી, હળદરનું પાણીમાં થોડી હળદર નાખી અને પાણું પાણી પીળા રંગનું હળદર જેવું બન્યું હોય, એમાં થોડુંક સોડા નાખવામાં આવે, સોડા સફેદ છે, પાણી પીળું છે, હળદર પીળી છે, જેવો કલર થાય એકદમ લાલ, લાલપણું નાખ્યું નથી, પીળાપણું નાખ્યું નથી, પણ આ રાસાયણિક પ્રક્રિયા છે, એકદમ રેડિકલ ચેન્જ જેમ આવી જાય છે એમ અનુભવ પૂર્વનું જે જીવન છે એ જીવને ક્લેશમય અને દુઃખમય, આકુતામય, દુઃખી 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 નિરંતર જીવ દુઃખમાં જાણે સળગતો હોય, ભઠ્ઠીમાં સળગતો હોય એવી સ્થિતિનું એક જીવન અનાદિથી જીવતો આવતો જીવ, એ જે અનુભવ રસાયણ પ્રાપ્ત કરે છે એટલે અંતરને જે અનંત શાંતિનો ભંડાર છે એમાંથી શાંતિનો પ્રવાહ ચાલુ થાય છે. ક્યાં અનંત કાળને આકુરતા અશાંતિ અને ક્યાં એક અનુભવ પછીનું શાંત 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 જીવન સર્વાંગ સમાધાન રસાયણ થઈ ગયું, રસાયણ પડી ગયું છે એટલે બહુ મોટો ફેરફાર થઈ જાય છે. એવા સ્વ આચારરૂપ પારાનું સેવન કરવામાં આવે તો અવિનાશી પદને ભેટીએ. તે અવિનાશી પદને ભેટવા માટે હું કોણ છું, મારો શું છે અને તે કેવી રીતે પામીએ તેનો વિચાર કરવો. ત્રણ બોલ લીધા છે, હું કોણ છું, કોણ છું એટલે હું જડ છું કે હું ચેતન છું, હું શરીર છું કે હું આત્મા છું, મારું સ્વરૂપ શું છે, કેવું મારું સ્વરૂપ છે એટલે મારા સ્વરૂપની જાતિ કેવી છે, ચૈતન્ય જાતિમય મારું સ્વરૂપ છે, એ પ્રશ્નાર્થ અહીંયા વાત એટલા માટે લીધી છે કે એવી કોઈ અપૂર્વ અંતર જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, એ જિજ્ઞાસાના ફળ સ્વરૂપે જે સમાધાન થાય છે ત્યારે જીવને આ માર્ગ તરફ આવવાનું વલણ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી જીવને જિજ્ઞાસા ઉત્પન્ન નથી ત્યાં સુધી જીવને પોતાના સ્વરૂપની ગરજ પણ નથી. આપણે પાત્રતાના લક્ષણમાં એ વાત વિચારી છે કે પાત્રતાનું મીટર શું, માપ શું, ધોરણ શું, સ્ટાન્ડર્ડ શું છે, કે જીવને જેટલી સ્વરૂપ પ્રાપ્તિની ગરજ એટલી પાત્રતા. કેટલી પાત્રતા, ઓછી ગરજ છે તો પાત્રતા ઓછી છે, ગરજ નથી તો પાત્રતા નથી, ઓછી ગરજ છે તો ઓછી પાત્રતા છે, પૂરેપૂરી ગરજ છે તો ઉત્તમ પાત્રતા છે. એટલે આ જે પ્રશ્ન છે એ એવું સૂચવે છે કે જીવને પોતાના સ્વરૂપને સમજવાની, જાણવાની અને પ્રાપ્ત કરવાની કઈ રીતે તે પામીએ, તે પામવાની, પામવું એટલે અનુભવ કરવો, એની કેટલી ગરજ છે એના ઉપર એની પાત્રતા છે તેનો વિચાર કરવો. ઘણી વિચાર મૂકે આ સ્વ આચાર શું છે એ સંબંધીનું સ્પષ્ટીકરણ ચાલે છે. ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે કે સ્વ આચાર શું અને સ્વરૂપની શ્રદ્ધા કઈ રીતે થાય, સ્વરૂપની શ્રદ્ધા એટલે સમ્યક શ્રદ્ધા, સમ્યક દર્શન એ કઈ રીતે થાય તે કહેવામાં આવે છે, તેનો વિચાર કરવો. ઘણી વિચાર મૂકે પ્રથમ મૂળ પદ પોતાનો યોગ પ્રકાશ છે. પ્રથમ મૂળ પદ એવું ક્યાંથી શરૂઆત કરવાની છે, જે ઉપયોગ છે એ પોતાનું મૂળ પદ છે, અથવા મારું સ્વરૂપ કેવું છે, મારા મારી આત્માની જાતિ કેવી છે, પછી જે ઉપયોગ છે, દર્શન ઉપયોગ પકડાતો નથી એટલે એ વાત ગૌણ છે અહીંયા, પણ જ્ઞાન દર્શનમય ચેતના છે એટલે જ્ઞાનની પ્રધાનતાથી લેવાય છે. જે જ્ઞાનોપયોગ છે એ જ્ઞાન, જેવું જ્ઞાન છે, જેવું જ્ઞાન માત્રપણું છે, માત્ર જ્ઞાનપણું છે, એવી મારી જાતિ છે. જીવની અથવા આત્માની જાતિ ક્વોલિટી કેવી, કે જ્ઞાન તે આત્માની જાતિ છે. સ્થિતિ, જાતિ, શક્તિ, સાધુ લીધા છે ને, સત્તા, સત્તા ક્ષેત્ર પ્રમાણ જ્ઞાનની સત્તા દ્રવ્ય પ્રમાણ, શક્તિ સ્વપર પ્રકાશક, જાતિ સમ્યક અને મિથ્યા. અને આ એક જ્ઞાનની પર્યાયની જાતિ લીધી છે. અને જ્ઞાન અને અજ્ઞાન એ જાણપણું અને અજાણપણું એની ગતિ લીધી છે. અહીંયા એક બીજી અપેક્ષા છે, અહીંયા આત્માની જાતિ શું, આ જ્ઞાનની જાતિ લીધી છે સ્વપર પ્રકાશક. કે જ્ઞાનની જાતે સ્વપર પ્રકાશક, પણ આત્માને જાતે જ્ઞાન ઉપયોગ તે આત્માની જાતિ છે. એટલે જ્ઞાનથી આત્મા સમજાય છે, જ્ઞાન વડે પણ આત્મા સમજાય છે, અને જ્ઞાનના આધારે પણ આત્મા સમજાય છે. જ્ઞાન વડે, જ્ઞાન પોતે પોતાના આધારે પોતાની જાતનો નિર્ણય કરે છે. નિર્ણયના તબક્કામાં, સ્વરૂપ નિશ્ચયના કાળમાં, સ્વરૂપ ભાવ ભાષણના કાળમાં જ્ઞાન પોતે પોતા વડે પોતાના આધારે પોતાનો નિશ્ચય કરે છે. એ રીતે જ્ઞાનમય જાતિ છે પોતાની, એની જાત જ્યારે ઓળખાય છે ત્યારે સર્વ વિભાવ ભાવોથી પોતાની જાતિ વિરુદ્ધ પ્રકારની છે એમ સમજાય છે. જ્યાં સુધી એવી રીતે પોતાની જાતે ઓળખતો નથી, ત્યાં સુધી કોઈને કોઈ મંદ કષાયમાં, કોઈને કોઈ સૂક્ષ્મ વિકલ્પમાં પણ જીવ અહંપણું કરી બેસે છે. અને એવું અહંપણું કરે છે ત્યાં થાય છે, અને જીવ પોતે ભિન્ન જ્ઞાનમય પોતાના સ્વરૂપના અનુભવ સુધી પહોંચી શકતો નથી, નિર્ણય સુધી પણ પહોંચી શકતો નથી. એટલે પ્રથમ મૂળ પદ એમ લીધું, પહેલું ક્યાંથી શરૂઆત કરવી છે, ક્યાંથી પ્રારંભ કરવો છે, કે પ્રથમ મૂળ પદ પોતાનો યોગ પ્રકાશ છે, પોતાનો યોગ પ્રકાશી રહ્યો છે, પ્રગટ થઈ રહ્યો છે, અને એ વિદાય રહ્યો છે, અનુભવાઈ રહ્યો છે, એ પોતાનું મૂળ પદ છે. એક દર્શન જ્ઞાન ઉપયોગ અને બીજો ચારિત્ર ઉપયોગ. દર્શન જ્ઞાન ઉપયોગ વડે દેખે જાણે છે, અને ચારિત્ર પરિણામ વડે આચરે છે, અમલ કરે છે. ચારિત્ર પરિણામ વડે એનું પરિણમન થાય છે, આચરણ થાય છે.
ચારિત્ર ઉપયોગની વાત, ચારિત્ર ઉપયોગની વાત
એવા પર જ્ઞેયનું દેખવું જાણવું આચરવું અનાદિથી છે. શું કરે છે કે વિપરીત કાર્ય તો અનાદિથી કરતો જ આવ્યો છે. એમ નથી કે મને આ જાણવું દેખવું આચરવું એની એ કેવી રીતે થાય એની મને ખબર નથી. જો તપાસ કરે તો અથવા અવલોકન કરે તો પરનું જાણવું, પરનું દેખવું, અને પરનું આચરવું અનાદિથી કરતો જાય, પરાચરણ કરતો જાય, એટલે એ પોતે અવલોકન કરે છે, એ ભાવો સમજાય છે. કેમ કે એ ભાવો અનુભવ થઈ રહ્યા છે, અવલોકન વગર અનુભવ સમજાતો. પોતાનો પોતામાં અનુભવ ક્યાં સુધી નથી ખબર પડતી, કે જ્યાં સુધી એનું લક્ષ અથવા અવલોકન પોતા ઉપર નથી, એનું બીજા ઉપર છે, ત્યાં સુધી એને ખબર પડતી નથી.
દર્શન દેખતા હૈ જ્ઞાન જાણતા, દોનોમે ક્યાં ફરક પડા? દર્શન દેખતા હૈ જ્ઞાન જાણતા, એસા ક્યા અર્થ હુઆ?
દર્શન દેખતા હૈ મતલબ ક્યા હૈ કે દેખને મેં ભેદ પ્રભેદ નહીં આતા. જો ચીજ કો દર્શન દેખતા હૈ ઉસકી સત્તા કા માત્ર અવલોકન હોતા હૈ દર્શન. પર જ્ઞાન મેં કે વો ચીજ ક્યા હૈ કૈસી હૈ પરિજ્ઞાન હો જાતા હૈ. તો દેખના તો બિના ભેદ
સામાન્ય
સામાન્ય રૂપ સે ઉસકી મૌજૂદગી કા સ્વીકાર જિસમે હો જાતા હૈ ઉસકો દર્શન કહેતે હૈ. તો અતિ સૂક્ષ્મ હૈ, જીવ કો ચતુર્વસ્ત જીવ કો ગ્રહણ કરને મેં નહીં આતા, ઇસલિયે ઇસકી ચર્ચા પરિચર્ચા બહુત કમ ચલી હૈ. લેકિન યે ભી એક પરિસ્થિતિ હૈ, ચૈતન્ય કે વ્યાપાર મેં પ્રથમ સત્તા કા સ્વીકાર હોતા હૈ, ફિર ઉસકા જ્ઞાન હોતા હૈ, પહેલે દર્શન ઉપયોગ હોતા હૈ, પીછે જ્ઞાન ઉપયોગ શબ્દ હોતા હૈ.
દર્શન દેખતા હૈ મતલબ કે અભી જૈસે અભી જો અપના ચલ રહા હૈ, ટ્રેન ચલ રહા હૈ, ઉસમે દર્શન, ઉસમે મેંપના હૈ, જો અન્ય વસ્તુ મેં જો મેંપના હૈ સામાન્ય રૂપ સે, ઉસકો યહાં દર્શન દેખતા હૈ.
જબ જહાં તક સ્વાનુભવ નહીં હૈ, એક દર્શન નહીં હૈ, વહાં તક એસે હી હોતા હૈ કે પરમે મેંપના હોતા હૈ. જો જાનતા હૈ તો પરમે મમત્વ રૂપ સે જાનતા હૈ, ફિર ઉસકા આચરણ ભી ઉસી તરફ કરતા હૈ, ઉસી કે અનુસાર. પરનું પર જ્ઞેયનું દેખવું, જાણવું, આચરવું અનાદિથી કર્યું, પણ મારા વિશુદ્ધ પદમાં ઉપયોગ ન દીધો, ન દીધો, પણ મારો જે શુદ્ધ આત્મપદ છે એની અંદર મેં ક્યારે પણ ઉપયોગ ન કર્યો, ક્યારે પણ એનો અનુભવ ન કર્યો, એનું આચરણ અને અતિન્દ્રિય સ્વાધીન સુખની પ્રાપ્તિ વિના હું ખાલી રહ્યો. પરિણામે શું છે કે મારો જે સ્વભાવ છે, અતિન્દ્રિય સુખરૂપ જે મારો સ્વભાવ છે, એ સ્વભાવ વિના હું, એ સ્વભાવથી હું, એના અનુભવથી હું શૂન્ય રહ્યો, દુઃખનો અનુભવ કર્યો, સુખનો અનુભવ થવાને બદલે દુઃખનો અનુભવ કર્યો. હવે મારે પણ એવી જ રીતે એમની જેમ જ સ્વરૂપ શુદ્ધ કરવું છે, એમની જેમ કે જે તો ધર્માત્મા હોય, મહાત્મા હોય, ભગવંત હોય, જે સ્વરૂપ શુદ્ધ કર્યું છે, મારે પણ એવી જ રીતે એમણે જે રીતે કર્યું છે એ રીતે. એવી જ રીતે નો અર્થ એ છે કે મારે કોઈ બીજી રીતે કરવાનો પ્રશ્ન નથી, કોઈ નવી રીત હું શોધી કાઢીશ, કોઈ બીજી રીતે હું કાર્ય કરી દઈશ એ વાત નથી. જે જે અનુભવ બધી રીતે એ રસ્તે, જે રસ્તે એ ચાલ્યા છે, એ રસ્તે ચાલીને મારે સ્વરૂપ શુદ્ધ કરવું છે, અથવા એનો અર્થ એ છે કે એમની આજ્ઞા એ ચાલવું છે. જે રીતે તે જે રસ્તે ચાલ્યા તે જ રીતે તે જ રસ્તે મારે ચાલવું, એનું નામ તેમની આજ્ઞા પાલન છે, આ મૂળ આજ્ઞા છે. શું આખા પરિગ્રહ સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે એને સમજે અને એમાં ઉપયોગ દે. જે રીતે પરને સમજીને, પરને પોતાપણે સમજીને ઉપયોગ દે છે અને આચરણ કરે છે, એવી જ રીતે પોતે પોતાને સમજીને, પોતાનું સ્વરૂપ સમજીને પોતાનું આચરણ કરે, એમાં ઉપયોગ દે. એ જ રીતે સ્વરૂપ મારે કરવું છે. મહામુનિજનો નિરંતર સ્વરૂપ સેવન કરે છે. જે લોકોને ઘણાને પ્રશ્ન થાય છે કે જે શુભાશુભ થી ખસીને મુનિઓ જંગલમાં રહે છે તો શું કરતા છે? એ સ્વરૂપ સેવન કરે છે, નિરંતર સ્વરૂપ સેવન કરે છે. નિરંતર બીજી બાહ્ય પ્રવૃત્તિ નથી, છતાં પણ એમની નિંદ્રા પણ ઓછી છે. અને બાહ્ય પ્રવૃત્તિ જેટલી કોઈ કરે એને તો પ્રમાદ કહ્યો છે. આપણે નિંદ્રાને પ્રમાદ કહીએ છીએ, માણસ બહુ ઊંઘા કરે આપણે એમ કહીએ કે આ પ્રમાદી માણસ છે, ઊંઘા જ કરે છે, કઈ કામ કરતો. અહીંયા તો મુનિજનોની પંચમાવ્રત અને 28 ગુણની પ્રવૃત્તિને પ્રમાદ કર્યો છે અને પોતાના સ્વરૂપ સ્થિરતાને સ્વરૂપ આત્મને પરિણતિને દશાને અપ્રમાદ અપ્રમત્ત દશા કરી છે. મુનિજનો નિરંતર સ્વરૂપ સેવન કરે છે, એટલું બધું એમને પોતાનું સ્વરૂપ પૂર્ણ કરવાનું અંદરમાં પુરુષાર્થનો જોર છે. એ જોરને વશ નિંદ્રા પણ ઓછી થઈ જાય છે. બીજા કાર્યો તો આત્મા લેતા, પણ મન વચન કાયાના યોગે જે પ્રવૃત્તિ થાય એને 28 મૂળ ગુણમાં વહેંચી છે. બાહ્ય સંયમની પરિસીમા નથી કરેલી, એના વહેંચણી કરી દીધી. આ મર્યાદામાં જ મુનિરાજ બાહ્ય પ્રવૃત્તિમાં હોય શકે, તેથી વધારે બાહ્ય પ્રવૃત્તિમાં મુનિરાજ પ્રવર્તે જ નહીં તો પ્રબુદ્ધ ગુણ સ્થાન છે એ પણ છૂટી જાય, એટલે એ પ્રશ્ન નથી. પણ નિરંતર સ્વરૂપ સેવન કરે છે, આ એમનું એક કાર્ય છે. એ કાર્યને વશ એમની નિંદ્રા પણ ઘટી જાય છે. પાછલી રાત્રિમાં એટલે કે 12 વાગ્યા પછીની રાત્રે એકાદ કલાક સુધી મોટો અંતર મોટું બધાય કે શયન કરતા નથી, એમાં પણ નિંદ્રા એક ધારે આવતી નથી. પુરુષાર્થ એટલો બધો તીવ્ર છે કે સૂતા સૂતા પણ અનેક વાર જાગૃતિમાં આવે છે અને દેવી કરતી જાય છે. એવી વારંવાર આવતી નિર્મિતમ દશામાંથી બહુ તીવ્ર જોર થાય છે ત્યારે અંતર્ગુણની શ્રેણીની દશામાં જોર થાય છે. અને ઉત્તર ઉત્તર ચડી ગયેલું સ્થાન એકદમ એ દશા ત્યારે શરૂ થાય છે. અને એ પહેલાંની દશા પણ ઘણી અદભુત છે, નિંદ્રા પણ બહુ જ આછી, ઘડીમાં આવે ઘડીમાં ઉડી જાય જાય ત્યાં નિર્મિત સુતા સુતા પણ નિર્મિત. મુનિરાજને પદ્માસન ખડગાસન ધ્યાન હોય ત્યારે જ નિર્મિત દશા આવે એવો કાયાનો પ્રતિબંધ છે. નીચેના અનુષ્ઠાને સામાન્યપણે અન્ય પ્રવૃત્તિમાં ઉપયોગની પ્રતિ નથી થતા, સામાન્યપણે વિશેષપણે કોઈને ફાયદો નથી. પણ મુનિરાજને એવો પ્રકાર નથી, મુનિરાજને તો કોઈ પણ સ્થિતિ દઈ દે પણ હાલતા ચાલતા ખાતા પીતા બેસતા પ્રવચન કરતા દેવદર્શન કરતા કે કોઈ પણ પ્રક્રિયા કરતા અત્યારે કોઈ બાહ્ય પ્રવૃત્તિ કરતા ક્ષણ માત્રમાં શત્રુઓની તબદીલ થઈ જાય છે. એવું ખોટા માણસને સપોર્ટ કરતા સાચા માણસ નિષેધ થઈ જાય છે. તો ભલે નિષેધ નહીં કરો, પણ પ્રમાણિક માણસ ને એક અપ્રમાણિક માણસ છે. અપ્રમાણિક માણસ ના વેપાર ને તમે મદદ કરો તો પ્રમાણિક માણસ નો વેપાર માર્યો જવાનો છે. એને આને પહોંચવાનું છે, એની સાથે કોમ્પિટિશન નહીં કરી શકે. એમ જે ભાવલીની ભૂમિ છે આવા એવા ભાવલીની ભૂમિને જ ભૂમિ તરીકે એ સિવાય મુનિર્વેશ હોય તો મુનિની યોગ્ય બહારની ભિક્ષા મારે એવી અંતર ભાષા અને જો સ્વીકાર આવે તો સાચા મુનિ કેટલાક પણ એમ કહે વળી તમે અમારા કુળદેવ ને તો દર્શન પૂજન કરીએ, તમે કહો તો તમારા દેવ ને દર્શન પૂજન કરીએ, અમને કઈ વાંધો નથી. પછી એને ક્યાંથી વિતરાગ દેવ નો નિષેધ કર્યો એવો કોઈ પ્રશ્ન તો કે જે કુદેવ ની સ્થાપના કરી એ જ વખતે વિતરાગ દેવ નિષેધ કર્યો, પછી ભલે પૂજા કરવા આવે તો તમને કોઈ પહેલા આખું ઝાડ આપી દે કે અપમાન કરી દે, પછી જન્મા બોલાવે તો જાઓ કે ઉચિત સન્માન નો આપે ને તો અપમાન કરે છે, એના આમંત્ર ને સ્વીકાર નથી કરતો કે ભલે આમંત્ર પત્રિકા મારા ભાઈ બીજા ભાઈ ને ત્યાં કેવા ગયા, મારે ત્યાં કેવા ને આમંત્રણ પત્રિકા મોકલી દીધી. ચાર ભાઈઓ હોય, એક ભાઈ ને ત્યાં કશું હોય તેને ત્યાં કહેવા જાય, અને બીજા ભાઈ ને ત્યાં જરાક બનતું હોય ઓછું પત્રિકા મોકલી દે ને ભાઈ ત્યાં કહેવા જાવ ગમે અંગીકાર કરે છે, ભેગા જ શુદ્ધોપયોગમાં આવી જાય છે. સપ્તમ દિવસે આવે છે, ચોથે કે પાંચમી હોય દીક્ષા વખતે, દીક્ષા ની વિધિ વખતે જેવું દીક્ષા પૂરી કરે ને પ્રથમ ધ્યાન જ તપસ્થામાં આવે એ સપ્તમ દિવસે. એ સપ્તમ માં જે છઠ્ઠે આવે એ પ્રમાદ દેખા રહે સાધારણ ઊંચી દશા છે. બાહ્ય સંયમ પણ પૂરેપૂરો છે, બાહ્ય સંયમ પૂરો છે, એને સ્વાનુભવ પ્રગટ થાય છે, એને શાસ્ત્ર અધ્યયનનું બંધન નથી, શાસ્ત્ર પઢને કી અટક નહીં હૈ, એવો શબ્દ મને લાગ્યો છે કે એને સત્શાસ્ત્રો રોજ વાંચવા જોઈએ, એને રોજ જિનેન્દ્ર દર્શન કરવા જોઈએ, એને ફલાણો વ્યવહાર આમ કરવો જોઈએ, એને બંધન નથી. એને પરમિશન મળી ગઈ કે એ પોતાના સ્વરૂપમાં લીન થયો અને સ્વરૂપમાં લીન થવાના પ્રયત્નમાં પડ્યો છે હવે, તો એને બાહ્ય ક્રિયાનું બંધન નથી. બાહ્ય ક્રિયાનું એને બંધન નથી. વિકલ્પ ઉઠે છે કોઈ વાંધો નહીં, ન ઉઠે કોઈ વાંધો નહીં. દૂરદૃષ્ટિ પ્રકાશમાં તો એથી વધારે વાત કરી દીધી. સૂક્ષ્મ વાત છે, જરા લાગે ઉપરથી સ્થૂળ પણ સૂક્ષ્મ વાત છે. થોડી એક વાત લીધી છે રામચંદ્રજીના દ્રષ્ટાંતની. રામચંદ્રજીએ સીતાજીને વનમાં મોકલી દીધા, સાથે કીધું તો એને વનમાં મૂક્યા, જંગલમાં છોડી દે. ત્યારે સીતાજી માત્ર એમના પત્ની નહોતા પણ એક સાધનની પણ હતા, એ પોતે પણ સમ્યક દ્રષ્ટિ છે, અને રામચંદ્રજી પોતે પણ સમ્યક દ્રષ્ટિ છે. એટલે સાધર્મીનો પ્રેમ તો કુટુંબ પ્રેમ કરતા વિશેષ હોય છે. હવે લોકની અંદર એવી એક પરિસ્થિતિ ઊભી થઈ, પદ્મપુરાણમાં એવી વાત આવે છે, આ પુરાણમાં આવે છે, એથી ત્યાં વાત જુદી આવે છે. રામચંદ્રજી પોતે પણ રાજકાજમાંથી નિવૃત્તિ લેતા હતા, જેમ શ્રીમદજી નિવૃત્તિ લેતા હતા વેપારમાંથી, તેમ એ પણ રાજકાજમાંથી નિવૃત્તિ લે અને અયોધ્યાની બહાર જીવવાનું ઉત્પન્ન હોય એની અંદર ચાલ્યા જતા હતા ગ્રસ્ત વર્ષે, અને ત્યાં પોતાનો સ્વાધ્યાય જ્ઞાન ધ્યાન અને ધાર્મિક પ્રવૃત્તિમાં કેટલોક સમય ગુજારતા હતા. એવી રીતે કેટલોક સમય અયોધ્યામાં થઈ ગયા છે હતા અને ઉપવનમાં અયોધ્યાની બહાર હતા. ત્યારે અયોધ્યાની અંદર કોઈ અંદરોઅંદર લોકોની અંદર એક પ્રવૃત્તિ ચાલવાની કે કોઈ એવા અનિશ્ચિત બનાવ બને ત્યારે પુરુષ એમ સ્ત્રીને કાઢી મૂકે, એમાં સ્ત્રીની ચાલ બરાબર નથી એને કાઢી મૂકે, અને એમાંથી કાંઈ ઝઘડો થાય, તકરાર થાય, પંચ ભેગું થાય. ત્યારે પેલો રામચંદ્રજીનો દાખલો દે કે હું કાંઈ રામની જેમ ઘરમાં રાખવા તૈયાર નથી, રામે ભલે રાખી રાખવા તૈયાર છે પણ હું નહીં રાખું. તો હું કોઈ કડક સ્વભાવનો માણસ હોય એમ ક્યાંક ક્યાંક એવા પ્રસંગો જોવા મળ્યા, જે પંચ હતું એને થોડું આ એક ખોટો શિરસ્તો પડી જાય છે. આ એક લોકની બોલણી, એક લોક વ્યવહાર થઈ જશે, એક પ્રથા પડી જશે. આ તો આ પ્રથા લોકોની અંદર આ પ્રથા પડે તો જે રામ રાજ્ય જેને કહીએ છીએ, રામચંદ્રજી જે રાજ્ય કરતા હતા એ બહુ જ શુદ્ધ નીતિનું રાજ્ય હતું, અને એની અંદર ઉપદ્રવ નહોતો, ક્યાંય કોઈને ઉપદ્રવ થાય એવો પ્રકાર નહીં. બહુ ન્યાય નીતિની અંદર બહુ નિપુણ હતા, અતિશય કુશળ હતા. અત્યારના સુપ્રીમ જજ એની પાસે એકડિયામાં બેસાડવા પડે, એટલી બધી એ વિષયની એમની તીક્ષ્ણ વૃત્તિ હતી. એટલે ન્યાયના રાજકારણમાં રામ રાજ્યનું આજે એક બોલણી થઈ ગઈ છે કે રાજ હોય તો રામરાજ્યનું રાજ એને રાજ કહીએ, બાકી બધું સમજવા જેવી વાત છે. એમ આ એક બોલણી ઊભી થાય એવી હતી, અને એ માત્ર એટલા માટે કે એવો પ્રસંગ બની ગયો કે સીતાજીનું હરણ થયા પછી સીતાજી પાછા રામચંદ્રજી એને લઈ આવ્યા અને અયોધ્યામાં રહ્યા. ઇતિહાસ ચોખ્ખો હતો તો પણ લોકોના મોઢે તાળા બંધાય નહીં, લોકોને પહોંચાય નહીં. એટલે જે પંચનામું જે માજન હતું એ લોકો પણ બુદ્ધિશાળી માણસો હોય છે, જે ફેંસલો કરે છે આપસની અંદર, જે સમાધાન કરાવી દે છે એ પણ બુદ્ધિશાળી માણસો હોય છે, એ લોકોને ખૂંચવા માંડે છે વાત. આ જો એક પ્રથા થઈ ગઈ તો આ હજારો વર્ષ સુધી આ બોલી બોલાશે, અને આ તો બહુ મોટો ડાઘ છે. રામચંદ્રજી જેવા પુરુષોત્તમ પુરુષ અને એને આ ડાઘ લાગે, એ લોકોનું મન ખૂબ દુખાતું હતું. કરવું શું, એ લોકોનો કઈ રસ્તો નહોતો, આનું શું કરવું છે. આ તો રામચંદ્રજીને કહેવાય નહીં ને આપણે સેવાય નહીં એવી પરિસ્થિતિમાં એ લોકો મુકાયા. પછી બધાએ મને એને વિચાર કર્યો છે, કહેવું તો ખરું, પછી મહારાજાને યોગ્ય લાગે તે કરશે, પણ પોતે અજાણ્યા છે અને એમને ખબર નથી કે લોકોની અંદર આવું પણ બોલાય છે. એમના ધ્યાન ઉપર વાત મૂકી દેવી જોઈએ, પછી એમને શું કરવું આપણી જવાબદારી પૂરી થઈ જાય છે, અને નહીંતર આપણને બોજો રહ્યા કરશે આવા, કે અથવા આપણને ભવિષ્યમાં પણ એમ કહેશે કે તમે મને કેમ ન કહ્યું, તમે ભૂલ કરી છે, મને તમે જણાવ્યું નથી, આ તમે ભૂલ કરી છે, એ વાત ઊભી થશે આપણા માટે. આપણે આપણા માટે આપણી જવાબદારી પૂરી કરી લઈએ, પછી જવાબદારી આપણે નથી રહેતા. એ લોકો ત્યાં ઉપવનમાં આવે છે, ત્યાં રામચંદ્રજી હોય છે, આવીને બેસે છે. કેમ આવવું થયું પણ કોઈ બોલી શકતા નથી, અહીંથી નક્કી કરીને જાય છે કે આપણે કહેવું, પણ પાંચમાંથી બોલે કોણ? રામચંદ્રજીની પ્રતિભા હતી, એની ચરમ શરીરી હતા અને એટલા પુણ્યવંત હતા. પ્રતિભા પણ એવી હતી, એમની આવી વાત જે અનુચિત હતી ખરેખર, તો પછી કોઈ ઉચિત વાત નહોતી. ખરેખર તો વાત તો ખોટી હતી, પણ છતાં એવી વાત કેવી કેવી રીતે કે લોકો આમ કહે છે, જાય છે. પછી રામચંદ્રજી કહે છે કે તમે કોઈ પણ જાતના સંકોચ વગર તમારે જે કહેવું હોય, કંઈ તમારે બિલકુલ આ બાબતમાં સંકોચ રાખવાની જરૂર નથી. પછી એ વાત કહે છે કે આવું એ બને છે, અને આ બોલણી જો ચાલુ રહી જાય તો આપના કીર્તિને કાયમને માટે કલંક રહી જાય, એને પોસાતું નથી. નિવેદન કરવા આવ્યા છે. રામચંદ્રજીએ પણ વિચાર કર્યો, જે વિચારની પરિસ્થિતિ છે તો બહુ વ્યાજબી છે, કરવું શું? એ પણ ખૂબ મૂંઝાય છે, ઘણું મંથન એને વિચારે છે. તો કર્મ પુરાણની અંદર એ બધો વિષય ચાલ્યો છે. તો ત્યાં સુધી જીનસેન આચાર્યનું તો કોઈ આચાર્યનું વચન છે, રવિશેન આચાર્ય, રવિશેન આચાર્ય પછી આ નિર્ણય છે. સોગાનીજીએ જે લીધી છે એ બહુ સક્ષમ લીધી છે. તો જુઓ, આપણે જે મુદ્દો છે, પિન પોઈન્ટ વાત તો એ છે કે ધર્માત્માને પણ વિકલ્પ આવે તે આવે, એનું બંધન નથી. જો સાધર્મીનો અને લૌકિકનો, સાધર્મી છે એ અલૌકિક સંબંધિત વ્યક્તિ છે, અને રાજ્યના જેટલા લોકો છે અને રાજ્ય છે તે લૌકિક સંબંધિત વ્યક્તિ છે, છતાં એમણે લોકોને અન્યાય નથી કર્યો, સાધર્મીને અન્યાય કર્યો છે. ન્યાયના દ્રષ્ટિકોણથી વિચારીએ તો શું સીતાજીનો શું ગુનો હતો? એ તો નિર્દોષ ને પવિત્ર હતા, એને સજા ભગવાનની શું જરૂર? છતાં એને એક નિર્ણય એવો લીધો, એને જંગલમાં
મૂક્યા,
બધું થઈ ગયું. પવિત્રતાની કસોટી કરી હતી, ન કસોટી કરે તો પણ એમને તો અંતરમાં 100% ની ખાતરી હતી, પણ લોકોની દ્રષ્ટિએ કોઈ લોકવાયકા ઊભી ન થાય એટલા માટે એ કસોટી કરી, કોઈની પરીક્ષાની. છતાંય લોકો બોલતા હતા, એમ લોકોમાં કઈ અવળાઈ ઓછી નથી હોતી, છતાંય લોકો બોલતા હતા. તો એને પણ એમને ન્યાય આપ્યો છે. એમણે શું લીધું છે? એમાં જે વાત મુદ્દાને સમજવાની છે, તેમ ભાઈ કીધું પ્રમત ગુણ સ્થાન કેમ એને પ્રમાદ શું કરવા મુનિરાજને કહે છે કે વિકલ્પની જે સ્થિતિ છે એમાં ગુણસ્થાન યોગ્ય જે વિકલ્પ છે એ મર્યાદામાં રહીને કોઈ પણ વિકલ્પ આપે છે. ચોથા ગુણસ્થાને આ પરિસ્થિતિ રામચંદ્રજીની બની કે જેને લઈને એમણે સાધર્મીને અન્યાય કર્યો અને લૌકિક માણસોને ન્યાય કર્યો. ભાઈ તમે એમ કહો છો તો ચાલો હવે હું આ સ્ત્રીનો આજથી ત્યાગ કરી દઉં છું, અને ત્યાર પછી એમણે ત્યાગ કર્યો છે, ત્યાગ જ કર્યો છે. કારણ કે પછી તો એ પોતે તો સમાધિ મરણ કરી લે છે, ને આમાં અન્ય મતિમાં એમ આવે છે કે ધરતીમાં સમાઈ જાય છે. કૃષ્ણ યુદ્ધ પછી પોતે આવતા નથી. રામચંદ્રજી એ લોકૃષ્ણ યુદ્ધ પછી દીક્ષા ધારણ કરેલી છે, પોતે ચરમ શરીરી છે, એટલે ચાલ્યા જાય છે મોક્ષમાં, નિર્વાણ. સીતાજી સ્વર્ગમાં ચાલ્યા જાય છે. પરિસ્થિતિ શું છે કે વિકલ્પ ક્યારે કેવો આવે એનું કોઈ મેળ નથી. એ એમ કહીને એમ કીધું છે કે બાહ્ય દ્રષ્ટિએ કોઈ વિકલ્પ જ્ઞાની પુરુષનો તને અનુચિત લાગે, ન સમજાય, તારી બુદ્ધિ સ્વીકાર ન કરે, તો પણ તું સમાધાન કરી લેજે, એમ કહેવું છે એની અંદર. શું કેમ કે એ સહજ સ્થિતિ છે, જ્ઞાનીની એ સહજ સ્થિતિ છે. સહેજે જે વિકલ્પ ચાલે આવી ગયો તે બસ, એની સાથે લગવાડ નથી, એમને પોતાને લગવાડ નથી. જે જે વિકલ્પને સાથે એમને લગવાડ નથી, એ વિકલ્પને તું કેમ ચોંટે છો કે આમ કેમ ને તેમ કેમ? એને છૂટો મૂકી દીધો, તું છૂટો મૂકી દીધો. સરસ વાત લીધી છે, એ બંધન નથી. મુમુક્ષુ જીવ ધાર્મિક વાતની મુખ્યતા ન કરે અને લૌકિક વિષયની મુખ્યતા કરે તો નુકસાન થાય. મુમુક્ષુ જીવ મુમુક્ષુની ભૂમિકામાં વિવેક ન કરે અને ધાર્મિક વિષયને ગૌણ કરે અને લૌકિક વિષયને મુખ્ય કરે એટલું એને નુકસાન થાય. જ્ઞાની પુરુષને એ બંધન નથી એમ કહેવું છે. મુમુક્ષુ એ અવિવેક છે, અવિવેક છે, જ્ઞાની અવિવેકમાં નથી. જે પોતાના શુદ્ધ ચૈતન્યમાં જાગૃત છે એવા જ્ઞાની એ અવિવેકમાં નથી. એવા ભલે કોઈ કાળે એવું લાગે કે આ વિવેક નથી એમનો, તો પણ તે અવિવેકમાં નથી ઉભા, એની ખાતરી રાખવી, એમાં નિસંદેહ રહેવું, નિશંક રહેવું, એમ કહેવાનો અભિપ્રાય છે. ચર્ચા ચાલી છે ત્યાં એમ કહેવાનો અભિપ્રાય છે કે તું નિશંક રહેજે, બાહ્ય દ્રષ્ટિએ કોઈ વાર આવું થાય તો તું ભૂલ નહીં કરતો. બીજાને એમ લાગે ઉપલબ્ધ દ્રષ્ટિએ કે રામચંદ્રજીએ ઘોર અન્યાય કર્યો, સીતાજી પછી એ વખતે સગર્ભા અવસ્થામાં હતા, લવકુશ એ બાળક હતા અને એને જે જંગલમાં છોડી મૂક્યા, એ જંગલમાં છોડી મૂક્યા એમાં બહુ મોટું જોખમ હતું. જંગલી પ્રાણીઓ હતા, જંગલી માણસો વસતા હતા, તો સ્ત્રી પર્યાયમાં તો ઘણું જોખમ થઈ જતું, તો પણ એવી જ રીતે એમને મૂકી દીધા છે. એમને એવો વિકલ્પ પણ ઉઠી ગયો છે કે મને કોઈ ધાર્મિક આશ્રમમાં મૂકી દીધી હોત તો સારું હતું, કે જ્યાં આર્યકાઓ વસતી હોય એ બધી જગ્યાએ મને ધાર્મિક આશ્રમમાં છોડી દીધી હોત. તમારે પહેલાં તો શું છે કે એમને યાત્રા બધી કરાવે છે, પછી છોડી મૂકે છે. એ વખતે પોતે એમ કહે છે કે ભલે જે કર્યું તે, પણ મને રામચંદ્રજીમાં વિશ્વાસ છે કે એમના હૃદયમાં મારા પ્રત્યેનો જે પ્રેમ છે એમાં અણુ માત્ર પણ ફેરફાર થયો નથી, એની મને ખાતરી છે. એ શબ્દો કેવડાવે છે, મને છોડી એનો ભાઈ મને, પણ લૌકિક કારણવશ ધર્મ ત્યાગ ન થાય એટલું લક્ષમાં રાખો. સાતરમી છે ને પોતે, લૌકિક કાર્યવશ મારો ત્યાગ કર્યો મને એટલું દુઃખ નથી, પણ લૌકિક કાર્યવશ કદી પણ ધર્મનો ત્યાગ ન થાય, તો એ તો ક્ષાયિક સમય દ્રષ્ટિ હતા, ત્યાગ થવાનો પ્રશ્ન નથી એમના માટે, પણ છતાં એમને ભાવના ભાવી છે, એમના માટે પ્રેમ છે ને. નીચે प्रश्न छे। सीता जी साधर्मी थी और पत्नी भी थी, तो भी रामचंद्र जी ने लौकिक जनों की मुख्यता करके वात्सल्य अनुराग को भी गौण कर दिया, यह कैसा? अच्छा, वात्सल्य अनुराग साधर्मी प्रत्ये वात्सल्य अनुराग होय छे, लौकिक जनों प्रत्ये एटलो वात्सल्य अनुराग न होय धर्मी ने। अने आठ अंगमां एक अंग छे सम्यक दर्शन, वात्सल्य ने प्रभावना, सातमो अंग छे वात्सल्य। तो वात्सल्य अनुराग को भी गौण कर दिया, आ प्रश्न उठाया, प्रश्न करे ये प्रश्न कर्यो छे। उत्तर के देखो, इससे यही सिद्ध हुआ कि पुत्र तात्विक लाइन ऊपर भी आ गया सीता, इससे यह भी सिद्ध हुआ कि धर्मी को वात्सल्य राग ही मुख्य होता है ऐसा नहीं है, मुक्षु ने नुकसान थी जाए, इन्हें वात्सल्य राग मुख्य था एवं नहीं। सामान्य रीते इन्हें मुख्यता हो लौकिकता अभिप्राय में ये बात है, उपयोग में एवं न पण बने, अभिप्राय में फेर न पड़े, अभिप्राय में वात्सल्य ज मुख्य हो, क्यारे बीजो फेर न पड़े ज्ञाने, प्रवृत्ति में आचरण की अंदर कोई बार उल्टू देखाय એવો ફેર પડે તો એનો અભિપ્રાય ફરી ગયો છે એવી ભૂલ તું કરીશ નહીં એમ કે છે, શું વાત્સલ્યંગ કેમ છૂટી ગયું એ પ્રશ્ન જે ઉઠાવ્યો છે, તો કે નહીં વાત્સલ્યંગ નથી છૂટ્યું એને, એટલે શું છે જે કૃપાળુદેવ કહે છે વાતે વાતે કે જ્ઞાનીને ઓળખવા બહુ દુર્લભ છે, અતિ અતિ દુર્લભ છે, એનું આ કારણ છે કે આવી અટપટી દશાઓ ઊભી થાય છે, અટપટા પ્રસંગો ઊભા થાય છે, કે જેની અંદર તમને એમ લાગે કે આ જ્ઞાની, આવા જ્ઞાની હોય જ્ઞાની એમ લાગે, હાથમાં તરબાર હોય ને સમરાંગણમાં લડતા હોય ત્યાં સુધીની દશા છે। દેખો ઇસે યહી સિદ્ધ હુઆ કે ધાર્મિકો વાત્સલ્ય રાગ હી મુખ્ય હોતા હૈ એસા નહીં હૈ, કભી કૈસા રાગ આ જાય ઓર કભી ક્યા દૂસરા રાગ આ જાય, તો ગમે તે રાગ આવે ખરી આવે તું ભૂલો પડીશ નહીં, આવી ચર્ચા લેવાનું શું કારણ છે? આ કારણ છે, વાત તો એ કથાનું એવું નહીં સામાન્ય, હવે આ ચર્ચાને તાત્વિક દ્રષ્ટિએ આમાં શું કરવા લીધી છે, આ તો તાત્વિક ગ્રંથ છે, આની અંદર તાત્વિક મુદ્દો છે, આ કે જ્ઞાનીને ઓળખવા ઓળખવામાં જે ભૂલ કરે છે એ આવી ભૂલ છે, આવા વખતે ભૂલ કરી જાય છે, એ
જિંદગી વધારામાં વધારે ભૂલી થાય છે, એ અભિપ્રાય પોતાના અભિપ્રાયને તપાસતો નથી, અને
એટલી ઊંડી નજર નથી અભિપ્રાયને, જ્ઞાનીના અભિપ્રાયથી જ્ઞાનીની સ્વરૂપ સમજી શકે, જ્ઞાનીનું સ્વરૂપ સમજી શકે એટલી ઊંડી નજર નથી, એટલે બાહ્યાચરણો પર એ પોતે નિશ્ચય કર્યો હોય તો પણ ફેરવી ફરી જાય છે, કોઈ મારે એવું બને છે કે કોઈ મોક્ષે નિશ્ચય કર્યો હોય તો નિશ્ચય કર્યો હોય એ પણ ફરી જાય, કેમ કે નિશ્ચય બળવાન ન પાય, તો આવો કોઈ પ્રસંગ ઊભો થાય ત્યારે નિર્બળ અથવા અધૂરો થયેલો અપરિપક્વ નિર્ણય હોય એમાં ભૂલ થાય જાય કે નહીં, નાની આવવાનો હોય કે નાની કંઈક આપણી ભૂલ થઈ ગઈ હતી પણ નાની આવવાનો
સામે સામે આવી જાય તો
લગભગ થઈ જાય, હા બહુ સારો મુદ્દો લીધો છે કે દેખો ઇસે યહી સિદ્ધ હુઆ કે ધર્મિકો વાત્સલ્ય રાગ હી મુખ્ય હોતા હૈ એસા નહીં, અભિપ્રાયમાં વાત્સલ્ય જ મુખ્ય હોય છે પણ રાગમાં એ જ રાગ મુખ્ય થઈ જાય એવું ન બને, ક્યારે કેવો રાગ થાય અને ક્યારે કેવો રાગ થાય નિયમ નથી, એને નિયમ નથી ને એનું એને બંધન પણ નથી, એમ છતાં એનું ગુણસ્થાન નથી છૂટતું, એને જ્ઞાન દશા નથી છૂટતી, જ્ઞાન દશામાં ફેર નથી પડતો એમ કહે છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા, નહીતર તો લોકો માને નહીં, ક્ષોભસમ હોય તો વિદ્વાનો શું કે એ વખતે છૂટી ગયું હશે પછી થઈ જતું હશે, હુકુમચંદજી આદલ મારી પાસે કરે ગુરુદેવ નો પણ ક્ષોભ શું છે ને કે તમને શું ખબર પડે ક્યારે છૂટી જતો ક્યારે આવી જતો એવું છે. બહુ કઠણ છે નાની પુરુષનો એક તો ઓળખ થવી દુર્લભ છે, નિર્ણય થવો દુર્લભ છે, અને નિર્ણય થયા પછી નિર્ણયમાં ટકવું એથી વધારે દુર્લભ છે.
અભિપ્રાય નિશ્ચિત છે, અભિપ્રાયમાં કઈ ફેરફાર નથી, પ્રવૃત્તિમાં એની રાગમાં ફેરફાર થાય.
અભિપ્રાય વિરુદ્ધ પણ આચરણ રાગનું આચરણ છે એ સંભવિત છે, ચોથા પુરુષને એમ કેવું સંભવિત છે ને હોય છે ને થાય છે. અને એનો આ પુરાણની અંદર પ્રસિદ્ધ દાખલો રામચંદ્રજીનો છે, પુરાણની અંદર પ્રસિદ્ધ દાખલો છે એવો લક્ષ્મણજી વિષ્ણુના વિષયનો છે. લક્ષ્મણજીનો દેહ છૂટી જાય છે, 6 મહિના સુધી ખંભે લઈને ફરે છે, 6 મહિના સુધી ખાતા નથી, પીતા નથી, ઊંઘતા નથી. તું એક વાર ખા પછી હું કહીશ, નહીતર હું ખાવાનો નથી. એવી રીતે એવી રીતે રીત સર કોઈને એમ લાગે કે આ પાગલ થઈ ગયા છે, માયની મૂર્તિ જોઈ શકતા નથી, આ પોતે પાગલ થઈ ગયા છે, ગાંડા થઈ ગયા છે, બીજું કાંઈ નથી. નાની તો નથી પણ સાજા માણસ નથી, ગાંડા લાગે એવી એવી વખતે એનો નિર્ણય ટકતો, એ ભલભલા વિચારવાનું પાણી ઉતરી જાય. નાની જ છે, જ્ઞાન દશા છૂટી નથી, એ એમાં ટકી રહેવું એ પરીક્ષાનો કાળ છે. પરીક્ષા થઈ જાય એવું વિષય છે, વાંચન મોટી વાત કરી છે. એ તો અત્યારે ગુરુદેવ જેવા જ્ઞાની છે તો લોકો કાગળ ટકાદ પૂછાડે છે. શ્રીમદજી પોતે એક શાંત મૂર્તિ, બહુ સમ્ય મૂર્તિ હતા, તો પણ લોકો ગમે તેમ બોલી દે. રામચંદ્રજીના વખતમાં હોય તો શું થાય, મોક્ષ હોય તો એનું ચિત્ત ફરી જાય, નહીં આપણે કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે એમ જ લાગે. પરમાત્મા આવી જાય છે ત્યારે શું, ત્યાં તો તીવ્ર રસથી પોતાના ઉદયમાં લૌકિક કાર્યમાં પ્રવર્તે છે, ત્યાં તીવ્ર રસથી કોઈ શુભ પરિણામ જાય છે, શુભ ક્રિયાઓમાં જાય છે, પણ તીવ્ર રસે કરે. અને એ બંને વખતે બંનેમાંથી એક પણ વખતે એમને પોતાના સ્વરૂપનું સાવધાન થઈને જાગૃત થઈને કાર્ય કરવું છે એનું વિસ્મરણ કરી જાય છે. એટલે પોતાના જાગૃતિથી જાગૃતિ ખોઈને જે કાંઈ પ્રવૃત્તિ શુભાશુભ થાય તે બધી પ્રમાદની પ્રવૃત્તિ છે, ચોખ્ખો પ્રમાદ છે. જેટલી જાગૃતિ એટલો પ્રમાદ ઓછો એમ છે. મહામુનિજનો નિરંતર સ્વરૂપ સેવન કરે છે, માટે મારે પણ મારું ત્રૈલોક્ય પૂજ્ય સર્વોત્કૃષ્ટ પદ અવલોકી જ કાર્ય કરવું, એટલે અનુભવ કરીને મારું શું કાર્ય કરવું. મારે પણ મારું સર્વોત્કૃષ્ટ પદ કેવું છે કે જે ત્રણ લોકમાં પૂજ્ય છે, ત્રિલોક્ય પદ છે, ત્રિલોક્ય પૂજ્ય પદ છે. પોતાને તો પોતાને પૂજવા યોગ્ય છે પણ ત્રણેય લોકો એને પૂજે એવું સર્વોત્કૃષ્ટ પદ છે. એ તો પ્રસિદ્ધ થાય છે ત્યારે ત્રણેય લોકો પૂજે છે. કર્મઘટામાં મારો સ્વરૂપ સૂર્ય છુપાયો છે. સ્વરૂપ સૂર્ય કહ્યું મને તેજસ્વી, અનંત જ્ઞાન દર્શનનું તેજ જેમ આપેલું છે, સ્વરૂપ સૂર્ય કહ્યું મને તેજસ્વી, અનંત જ્ઞાન દર્શનનું તેજ જેમ આપેલું છે, ચૈતન્ય અનંત તેજ કહ્યું છે, એ કર્મઘટામાં છુપાયો છે. એટલે બધું વાદળાનું આવરણ હોય છે, ધોળે દિવસે અંધારું થઈ જાય, એવી જ રીતે કર્મઘટામાં અંધારું છે. પોતે પોતાના સૂર્યને, સૂર્ય છુપાઈ ગયો છે. કર્મઘટા એટલે ખાસ કરીને ભાવ કર્મની ઘટા લેવી, કારણ કે અનુભવ તો ભાવ કર્મનો જ છે, દ્રવ કર્મ તો નિમિત્ત. મારા સ્વરૂપ સૂર્યનો પ્રકાશ કર્મઘટાથી જરા પણ હણાયો નથી, છતાં પણ જે અંદરમાં મારું સ્વરૂપ સૂર્ય, સૂર્ય સમાન ચૈતન્ય સૂર્ય છે, એનો જે પ્રકાશ છે, એ શક્તિ છે, એ જરા પણ હણાયો નથી, એમાં હાનિ નથી આવી. બહારમાં જે આવું પ્રકાશ વાદળાથી આ બાજુ આવવામાં હાનિ છે, વાદળાની પેલી પાર જે સૂર્ય છે એમાં સૂર્યમાં કોઈ હાનિ નથી પહોંચી. સૂર્યનો પ્રકાશ વાદળાથી આ બાજુ પૃથ્વી ઉપર આવે ત્યાં હાનિ પહોંચેલી છે, પેલી બાજુ તો સૂર્ય એવો જ છે એમ કેવું છે. મારા સ્વરૂપ સૂર્યનો પ્રકાશ કર્મઘટાથી જરા પણ હણાયો નથી, માત્ર અવરોધાયેલો છે, માત્ર તે રોકાયેલો છે, જેમ પાલરાના પટલથી પ્રકાશ આ બાજુ આવવામાં રોકાયેલો છે. આ પ્લેન માં એમ જ થાય છે, ચોમાસાની અંદર ખૂબ જ વરસાદ હોય, અને એક વખત છે ભાવનગરમાં 14 ઇંચ વરસાદ પડ્યો હતો, પર્યુષણમાં હું મુંબઈ આવતો હતો, તે દિવસે 14 ઇંચ પાણી પડી ગયું હતું. એ તો બીજે દિવસે છાપામાં જોયું ત્યારે ખબર પડી કે ભાવનગરમાં એક દિવસમાં 14 ઇંચ વરસાદ થયો, એટલો બધો ઘનિષ્ઠ વાદળા હતા. એમ થયું કે આજે પ્લેન આવશે કે કેમ, પણ સવારની ફ્લાઇટમાં આવ્યું. પણ એ લોકોને તો વાદળામાં ચાલતા નથી, એ ઉપરનું લેવલ પકડી રહે. તો એકચ્યુઅલી અમે જે 1 કલાક મુસાફરી કરી એ વખતે આ 35 મિનિટની નહોતી સર્વિસ, લગભગ 1 કલાક લાગતો હતો. વાદળાનો થર હતો અને ઠેર સુધી થર હતો, ચડ્યું ત્યાં ઉતર્યું ત્યાં સુધી નીચે એક ધારા વાદળા જ હતા, ક્યાંય નીચે જમીન દેખાવાનો કે દરિયો દેખાય છે એ નથી દેખાય. એ ગમે એટલો પ્રકાશ ઉપર તો એકદમ પ્રકાશ જ છે, ઉપર જાવ તો કાંઈ નથી, આ બાજુ એ અવરોધ છે, જેટલો અવરોધ છે. આ તો સ્પષ્ટ અનુભવ આવ્યો વિષય છે, એક બાજુ અંધારું, એક બાજુ બાજુ વાળું. મારા સ્વરૂપ સૂર્યનો પ્રકાશ કર્મઘટાથી જરા પણ હણાયો નથી, માત્ર અવરોધાયેલો છે. ગમે તેટલું ઘટાનું જોર હોય, વાદળા ગમે એટલા હોય તો પણ તે મારા સ્વરૂપ સૂર્યને હણી શકે નહીં. વાદળા ગમે એટલા થાય નહીં, આ તો 14 ઇંચ વરસાદ થયો, પણ 50 ઇંચ વરસાદ થાય તો એ વાદળા સૂર્યને શું કરે? કેમ કે બેના લેવલ જુદા જુદા છે. જ્યાં સૂર્ય છે ત્યાં વાદળાની પહોંચ નથી, વાદળા છે ત્યાં સૂર્ય નથી, એ ક્યાંથી એને હણી શકે કે કંઈ કરી શકે? ચેતનને અચેતન કરી શકે નહીં. આ ગમે તેટલા કર્મો હોય તો પણ ચેતનને અચેતન કરી શકે નહીં. આ નિબોધમાં જાય છે, જીવ નિબોધ અવસ્થાને પ્રાપ્ત કરે છે, તો ચેતન અચેતન થાય છે. પૃથ્વી કાલે આપણે ચડતા હતા, ચર્ચા ચાલી, પૃથ્વી કાય છે, આ બધી મોટા મોટા પથરા છે, ડુંગરા છે, આ બધી પૃથ્વી કાય છે. કોઈ લોકો સ્વીકારે નહીં, લૌકિકમાં કોઈ સ્વીકારે નહીં કે આમાં જીવ છે, એને જળ તરીકે જ એનો એની સાથેનો વ્યવહાર થાય છે. સમગ્ર વ્યવહાર પૃથ્વીનો જળ જે જળની જેમ જ થાય છે. લોકો સ્વીકારે નહીં એવી અવસ્થાને જીવ ત્યાં પ્રાપ્ત થયા છે, અનંતા જેવો છે ત્યાં જીવ, છતાં ચેતન અચેતન થયો નથી. ચેતન અચેતન તો થયો નથી, પણ એના અનંત સામર્થ્યને એણે અણુ માત્ર પણ ગુમાવ્યું નથી.